આ સાગર છે, અનંત ઔષધિઓ, રત્નો અને અમૃતનો ભંડાર. આ સાગરમાં ડૂબકી મારી અનુભવી હિંમતવાન અને મહેનતુ સાગર ખેડુ અમૂલ્ય રત્નોને પ્રાપ્ત કરે છે. ચાલો આવા જ એક બીજા અવિનાશી રત્નોથી ભરપૂર દિવ્ય મહાસાગરનો પરિચય કરીએ, જેનું નામ છે શ્રી હરિચરિત્રામૃત સાગર ઉર્ફે શ્રી આધારાનંદ સ્વામીનો ગ્રંથ.
સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણે આ પૃથ્વી પર આવી અનેક પાવનકારી ચરિત્રો કર્યા છે. આ દિવ્ય ચરિત્રોને મારા જન્મદાતા એવા સદગુરુ શ્રી આધારાનંદ સ્વામીએ ઝીલ્યા અને આ લોકમાં મારું અવતરણ થયું. આ દિવ્ય અને અમૃતમય હરિચરિત્રો રૂપી સાગરમાં ખોવાઈ જનારા ભક્તોને હું અમૂલ્ય સદગુણો રૂપી રત્નો પ્રાપ્ત કરાવું છું. સાગરમાં આવતા ભરતી અને મોજાઓની જેમ ભગવાનના ચરિત્રોના પૂર અને તરંગો દ્વારા ભક્તજનોને અમૃત રસથી તરબોળ રાખું છું. પ્રથમ પૂરમાં આપ શ્રી હરિના પ્રાગટ્ય અને બાળપણની લીલાઓનો આનંદ માણશો, જેમાં બાળ પ્રભુનો વિદ્યાભ્યાસ તથા છપૈયા અને અયોધ્યામાં બાળ મિત્રો સાથેની લીલાઓ તાદ્રશ્ય થશે. માતાને હરિગીતાનો બોધ આપી પ્રથમ માતાને અને પછી પિતાને દિવ્ય ગતિ આપી બાળ ઘનશ્યામ ગૃહત્યાગ કરે છે, ત્યારે સ્નેહી પરિવારજનોનો વિલાપ આપને કરુણ રસમાં ડૂબાડશે. તો ચાલો આવા આ દિવ્ય સાગરના પ્રથમ પૂરનો આસ્વાદ માણીએ.
સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તો, ગૃહસ્થોના ઘેરે કંઈક લગ્ન પ્રસંગ હોય કે મંગલ અવસર હોય ત્યારે બહેનો ગીત ગાય એમાં બોલે કે આજ અમારે આંગણે સોનાનો સૂરજ ઉગ્યો, એમ આજ તીર્થધામ કુંડળને આંગણે સોનાનો સૂરજ ઉગ્યો છે. આપણને એમ થાય કે શું સોનાનો સૂરજ ઉગ્યો, તો આનંદની વાત એ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો સર્વોત્તમ ગ્રંથ જેમાં મહારાજની નાનામાં નાની લીલા અને સારામાં સારો ઉપદેશ ભરેલો હોય એવો ગ્રંથ એટલે હરિચરિત્રામૃત સાગર. કાલે જ પૂજ્યપાદ ગુરુજીએ પોતાની અંતરની ભાવના સંતોને કહી કે મારા દિલમાં એક ભાવના થાય છે કે આ ચાતુર્માસમાં હું આખો ચાતુર્માસ અહીં તીર્થધામ કુંડળમાં રહું અને કુંડળમાં રહીને આ હરિચરિત્રામૃત સાગરની રોજે સવારે હું કથા કરું. તો પૂજ્યપાદ ગુરુજી જેવા વક્તા અને હરિચરિત્રામૃત સાગર જેવો મહાગ્રંથ અને જેના સિદ્ધયોગી સિદ્ધાનંદ મુનિ જેવા લેખક હોય, આવા ગ્રંથનો આરંભ આપણા આજ તીર્થધામ કુંડળના આંગણે થાય એ આપણા માટે સોનાનો સૂરજ ઉગ્યો છે. તો આવા ગ્રંથનો મંગળ આરંભ કરીએ એ પહેલાં આપણા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે એનું પૂજન અને આરતી લેવી છે. તો બધા સમર્પિતો વતી બે સમર્પિત દાદા, ધનજી દાદા છત્રિયાળાવાળા અને ધરમસિંહ દાદા માંડવધરવાળા, આ બંને ભક્તો આવી પોથીશ્રી મહારાજનું અને વક્તાશ્રીનું પૂજન કરશે. તો આવો ધનજી દાદા અને ધરમસિંહ દાદા.
સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુનામી ચરણ સરોજ તમારા વંદુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી આ અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી ઓમ જય સદગુરુ સ્વામી
સહજાનંદ સ્વામી મહારાજની જય પૂજન અને આરતી બાદ આપણે મંગલ પ્રવચન તરફ જવું છે પણ કેતા આનંદ થાય પહેલાં વારાણસી હતા ત્યારે તે બે ભાગમાં પ્રકાશન કર્યો એનું સંશોધન સ્વામીએ કરેલું ત્યારબાદ ગાંધીનગરથી 5 ભાગમાં પ્રકાશન કર્યો એનું પણ સંશોધન સ્વામીએ કરેલું અને આ આપણે અત્યારે 12 ભાગમાં પ્રકાશિત થયો એનું તો સ્વામીએ અનુવાદન અને સંશોધન બંને આ ગ્રંથનું સ્વામીએ કર્યું છે એટલે સ્વામી કહીએ તો આ ગ્રંથના એક ભૂમિયા કહેવાય આ ગ્રંથનો એક નેત્ર જેવા કહેવાય તો એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે આજે હરિચરણામૃત સાગર જેવા ગ્રંથનો પવિત્ર તીર્થધામમાં આવા પવિત્ર સંતોના સાનિધ્યમાં આરંભ થાય છે ત્યારે મંગલ પ્રવચન આપી અમારા સૌ કોઈના હૈયામાં પણ મંગલમય વાતાવરણ સર્જો પૂજ્ય શાસ્ત્રી સ્વામી
સર્વાંતર્યામી ભક્તવત્સલ ભગવાન પુરુષોત્તમ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન જેના સત્સંગની ઊંચી નિષ્ઠા સૌના પ્રત્યે ઉજ્જવળ ભાવના ભગવાનનો રાજીપો એને માટે જેના દિલમાં ઘણી જ શ્રદ્ધા મહેનત અને ઊંચી ભાવના છે એવા પૂજ્ય સ્વામીજી વાલા બધા સંતો આપ અહીં રહી અને જેને સુગમ સંન્યાસ કહેવાય ઘરની સાથે કદાચ સામાન્ય સંબંધ હોય કે ન હોય પણ છેલ્લી ઉંમરમાં ભગવાન ભજવા એમ ધારીને જે આપ સૌ અહીંયા રહ્યા છો કાલે પહેલાં કહ્યું હતું કાલે સાંજે મારા ઉપર સ્વામીનો એટલો બધો રાજીપો છે ને કે ઘણી વખત મને પ્રસાદીની પુષ્પમાળા આપે હસતા હસતા કહે જ્યાં વિષ્ણુ પાદોદકી ભાગીરથી વહેતી હોય ત્યાં ઘડામાં પાણી લઈ અને કોઈને પાવા શું નીકળવું જ્યાં સતત ભગવાન સહજાનંદ સ્વામીના ચરણકમળની સમીપમાં જ કથા કાયમ ચાલુ હોય છે અને આ વખતે તો બ્રહ્મસ્વામીએ કહ્યું તેમ ચાતુર્માસ પર્યંત આ કથા સ્વામી સંભળાવશે આથી પછી બીજું મહત્ત્વપૂર્ણ કાર્ય શું હોઈ શકે એટલે ગ્રંથના મહિમાની વધારે વાત તો શું કહેવી આપ સૌ જાણો છો અને સ્વામી કાયમ સમજાવતા જ રહેશે સ્વામી જ્યારે કથામાં કીર્તનમાં બેસે ને ત્યારે એમને તબિયતનો ખ્યાલ રહેતો નથી સ્વાસ્થ્ય જે છે એ સારું રહે એવી હું એ દિલમાં પ્રાર્થના ભગવાનની કરું છું આપ સૌ પણ એવી પ્રાર્થના કરતા રહેજો અને આપણી સૌની પ્રાર્થનાને સ્વામીજી પણ દિલમાં એવા રૂપમાં ધારે કે એની સંભાળ રાખે એટલે ભગવાન સ્વામિનારાયણના ચરણમાં હું પ્રાર્થના કરું છું આપ પણ સૌ પ્રાર્થના કરજો કે સ્વામીને એક પ્રોગ્રામ પૂરો થાય ને બીજો પ્રોગ્રામ આવતો હોય ને તો એ હસતે મોઢે કે કંઈ વાંધો નહીં ચાલો આવશું કથા વાર્તા કીર્તન ધ્યાન ભજન સત્સંગનો પ્રચાર શ્રીજી મહારાજનો રાજીપો અનેક જીવોનું કલ્યાણ એમાં ભગવાન કાયમને માટે એમને વિશેષ ઉત્સાહ શક્તિ શારીરિકની શક્તિ હરેક બાબતમાં બળ પ્રેરતા રહે એટલી પ્રાર્થના કરી હું વિરમું છું જય સ્વામિનારાયણ
તો આપણે તાળજોના નાદથી અભિવાદન કરી પૂજ્યપાદ ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમ સૌ કોઈને હવે આવી કથા ગંગામાં સ્નાન કરાવો પૂજ્યપાદ ગુરુજી
સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ,
સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ,
સ્વામી
ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રત દાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. શ્રી ઘનશ્યામાય, શ્રી નીલકંઠાય, સરજુદાસાય નમો નમઃ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ, શ્રી હરિ કૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી નરનારાયણ દેવની, શ્રી મદન મોહનજી મહારાજ, શ્રી રાધારમણ દેવની જય. વહાલા વહાલા આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી અને આ કથાને લાઈવ સાંભળી રહેલા પૂજ્ય મુનિ બાપા, પૂજ્ય ભંડારી સ્વામી અને ભગતજી, સર્વે વાલા સંતો, ગામડે ગામડે હરિભક્તો, બાઈઓ ભાઈઓ, બાળકો, સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ. મહારાજની આપણા ઉપર અતિશય દયાદૃષ્ટિ છે. આપણને આ ગ્રંથનું સંપૂર્ણ ભાષાંતર પૂજ્ય શાસ્ત્રી સ્વામીએ કરીને આપ્યું. સ્વામીને આપણે આખો સત્સંગ બહુ ઋણી છીએ. આવા મોટા ગ્રંથનું શબ્દે શબ્દ ભાષાંતર જો ન થયું હોય તો હું એ કાંઈ મૂળ ગ્રંથ વાંચવાની હિંમત કરું નહીં અને આમાંથી બધું હરખું ફાવે નહીં. પણ સ્વામીએ ખૂબ દાખલો કરી 2.5-3 વર્ષ આમ કલાકોના કલાકો 10-10 કલાક 12-12 કલાક ખૂબ દાખલો કરીને આ સુંદર મજાનો રસથાળ આપણને પીરસી દીધો. હવે આપણે તો આનો સ્વાદ માણવાનો છે. સાંજે સંધ્યા આરતીમાં બેઠો તો મહારાજની હામું જોઈને, કાલ તો વિચાર નહોતો, કાલે તો વક્તા કોઈક બીજા નિમી દો એવું હું બોલતો હતો, પણ સંધ્યા આરતીમાં પૂજ્ય શાસ્ત્રી સ્વામીની પાસે બેઠો હતો અને મહારાજ હામું એમને જોઈ રહ્યો હતો. એમાં વળી ખબર નહીં માલકરથી મહારાજે કંઈક ધક્કો માર્યો, એ મને જ વક્તા થવાની ઈચ્છા થઈ ગઈ. એટલું બહુ ઘોડું ખેલ્યું હોય ને એને પાછું ઘોડું ખેલવાનું ગઢપણમાંય મન થઈ જાય એવું થયું. પછી મેં મહારાજની ઈચ્છા માની તો કુંડલાધિપતિ ભગવાન સ્વામિનારાયણ સિંહાસનમાં અર્ચા સ્વરૂપે સાક્ષાત આપણને અહીંયા દર્શનને સુખ આશ્વાસનને સર્વે રીતે આપણું આલોક પરલોકનું તન મન આદિનું મોક્ષનું પોષણ કરે છે એવા મહારાજને જ મહારાજની સાનિધ્ય બેઠા બેઠા કથા સંભળાવવી રૂઢો ચાતુર્માસ આવી રહ્યો છે. શરીરનું સ્વાસ્થ્ય એટલું તો સારું છે જ કે આપણે આખો દિવસ ભજન કરીએ કથા કરીએ કોઈ તકલીફ નથી, તો હરિભક્તો સંતો બધા રાજી થાય. એટલે મને ખુદને એમ થયું કે મારાથી જ્યાં સુધી થઈ શકે ત્યાં સુધી મારે શાસ્ત્રનો મારો અભ્યાસ, મારી નિજી કાંઈ જીવનમાંથી ઊભી થયેલી વાતો કે અનુભવો દ્વારા સત્સંગને આપણે કંઈક આપીને સેવવો, ભગવાનનો અને સંતો ભક્તોનો રાજીપો લેવો અને શાંતિથી અહીંયા બેઠા બેઠા આવો સદગ્રંથ વાંચવો મહારાજની સાનિધ્ય, એ મોટા ભાગ્ય માનું છું. અને આપણે અત્યારની આ આધુનિક ટેકનોલોજીનો સુંદર અનુપમ લાભ પ્રાપ્ત છે, જેથી કરીને અહીંયા બેઠા છે એટલા જ કાંઈ કથા સાંભળતા નથી. રોજે સવારમાં અહીં થતી કથાને કમસે કમ 3-4 હજાર માણસ સાંભળે છે. એટલે એક સુંદર મજાનું રોજનું આ સદાવ્રત છે, રોજનું આત્માને પોષણ છે, આત્માનો કથા ખોરાક છે. અને એવી સેવા આપણે એક જ જગ્યાએ શાંતિથી રહીને જો કરી શકતા હોઈએ તો કરવી જોઈએ. મારી પાછળના સાધુ સંતોને પણ હું ખાસ આગ્રહ કરીને કહું છું કે તમે સમજણા અને મોટેરા ભણેલાઓ જ કથા હંમેશા કર્યા કરજો. કથા કોઈ છોકરાને ને કે નાનાને બિન અનુભવીને હોંપી ન દેતા. આજે નજર કરીને ચારેય બાજુ જોઈએ છીએ તો મોટેરાઓ મોટેરાઓ વહીવટમાં પડી ગયા છે, ભણી ગણીને પણ પોતાનું ભણતર ભૂલાડનારો જે વહીવટ તે હવના માથા ઉપર ચડી બેઠો છે. અને જાણે કે સંપ્રદાયની આર્થિક સંપત્તિ અને વહીવટી બાબત જ જાણે લક્ષ્ય ને ધ્યેય હોય એમ થઈ પડ્યું છે. અને કથા કીર્તન ભજન આદિ તો કોઈક નાના સાધુને કે પાળાને હોંપી દેવામાં આવે છે, જા આ તીકન નાખ, જા તું કથાનું નિયમ પૂરું કરી દે, જા વાંચે વટનાવર. ત્યારે શું આ સંપ્રદાયના આધ્યાત્મિક મૂલ્યોની જાળવણી અગત્યની નથી? આ કથા આ શાસ્ત્રો આ જ્ઞાન આ ચરિત્રો આપણી રક્ષા કરશે. એ આપણને પવિત્ર રાખશે, પવિત્ર કરશે, ભગવાનમાં જોડશે. વહીવટ ન કરવો એવું મારું કહેવું નથી, વહીવટમાં ધ્યાન ન દેવું એવું એ મારું કહેવું નથી, પણ વહીવટ એટલે કે આર્થિક રક્ષણ, આર્થિક પોષણ, આ સિવાય કાંઈ નથી. અને સંપ્રદાયમાં પૈસો ભેગો કરવો, પૈસો ખર્ચાઈ જવા ન દેવો, લૂંટાઈ જવા ન દેવો, એ જ એક તાન રાખીને બધાએ જીવવા માંડશે તો જે હેતુ માટે ભગવાન સ્વામિનારાયણ આ બ્રહ્માંડમાં આવ્યા છે એ હેતુની જાળવણી કદી ન થાય. મહારાજને જે વાતની પડી જ નહોતી, મોટા મોટા સાધુ સંતોને જે વાત હાવ ગૌણ હતી એ વાતને હાલના આ જમાનામાં કહેવાતા મોટા મોટાઓ અતિ મુખ્યને અતિ અગ્ર માનીને જો જીવશે અને ભગવાનના સ્વરૂપની ઉપાસના, ભગવાને કહેલા વચનનું પાલન, ભગવાને કહેલી ઉપાસનાની રીત, ભગવાને કરેલા સુંદર ચરિત્રોનું સુંદર પઠન પાઠન મનન ચિંતન અને ભગવાને રચાવેલા સુંદર શાસ્ત્રનું ધારણ અને એનું પ્રચાર પ્રસાર અને એમાં લખેલા અનુપમ સિદ્ધાંતોને સદૈવ જનજન પ્રતિ પહોંચાડવા, આ સિદ્ધાંતોને જીવિત રાખવા, એવો જે સુંદર સંપ્રદાયનો સિદ્ધાંત, એની જાળવણી જ્યારે હાવ ગૌણ થતી જાય છે ત્યારે આપણા દિલમાં ચિંતા થાય છે કે મહારાજનું જે કહેવું હતું, મોટા મોટા સંતોનું જે માનવું ને જે કહેવું હતું, એ લોકો જેમાં અગત્યતા રાખીને રસ લેતા હતા એમાં આપણે હાવ ફરી ગયા છીએ. તેથી એવું સ્પષ્ટ દેખાય છે કે આપણે કલ્યાણને માર્ગે જાણે કે નથી, માટે આપણે બધાએ સાવધાન થઈ મહારાજની અને મોટા સાધુઓની રુચિ પ્રમાણે, એમની ઈચ્છા પ્રમાણે આપણા અવશેષ જીવનના શ્વાસો લઈ શકીએ તો જીવન ધન્ય છે, નહીંતર આ દુનિયામાં જન્મે છે એ મરી તો જાય જ છે. પાણીમાં બડબડિયું થાય છે એ ફૂટવા હારું થાય છે, મચ્છર મરવા હારું જન્મે છે, એમ આપણું જીવન પણ સમાપ્ત થઈ જવા માટે જ છે. પણ ભગવાનને માટે એમની રુચિ પ્રમાણે, એમના કહ્યા પ્રમાણે જીવાય તો બહુ સારું. ધન્યભાગ્ય મનુષ્ય જન્મ મળ્યો તે સાર્થક થયો કહેવાય. માટે વાલા ભક્તો, આજથી જેઠ સુધી નોન સંવત 2067 જેઠ સુધી નોમનો હરિજયંતીનો પવિત્ર દિવસ છે અને તારીખ તો ઈસવીસન 10/6/2011 આ દિવસ છે અને વાર છે આજે શુક્રવાર અને આજે ભજન સ્વામીનો જન્મદિવસ છે, એવો શુભ દિવસ છે. તો આપ સૌ કોઈને મહારાજને વંદન કરી અને હું આ શાસ્ત્ર વાંચનનો પ્રારંભ કરું છું. પ્રાસંગિકમ જે મારું લખેલું છે એ વાંચું છું. શ્રી હરિચરિતામૃત સાગર હિન્દી ભાષાનું દુર્લભ બૃહદ મહાકાવ્ય. ઓમ શ્રી સ્વામિનારાયણ વિજયતેતરામ મહામુક્ત સ્વામી શ્રી આધારાનંદ ઉર્ફે સિદ્ધાનંદ સ્વામી કૃત શ્રી હરિચરિતામૃત સાગર સંપૂર્ણ ગુજરાતી અનુવાદ પહેલો ભાગ, આમાં પૂર 1-3 સમાવેશ છે. અનુવાદક સંપાદક શાસ્ત્રી શ્રી જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી વેદાંતાચાર્ય MA ગુરુકુલ ગાંધીનગર. પ્રકાશક શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી શ્રી સ્વામિનારાયણ સાહિત્ય પ્રકાશન મંદિર ગુરુકુલ એ સેક્ટર 23 ગાંધીનગર ગુજરાત. આવૃત્તિ 1 શ્રી હરિજયંતી. લ્યો, 1 આવૃત્તિનું પ્રકાશન પણ હરિજયંતીને દિવસે 2009 થયેલ છે. બહુ આનંદની વાત છે. સ્વામી શ્રી આધારાનંદ વિરચિત શ્રી હરિચરિતામાં સાગર પ્રાસંગિકમ મુકમ કરોતિ વાચાલમ પંગુ લંઘયે તે ગિરિમ. આ ઉક્તિ અનુસાર સર્વોપરી શ્રી હરિના અજોડ સામર્થ્યનો પ્રબળ પુરાવો સદગુરુ શ્રી આધારાનંદ સ્વામીના જીવનમાં જોવા મળે છે. ઝાલાવાડના ખોબલા જેવા ખોલડિયાદ ગામના સુતાર કુટુંબમાંથી થયેલા આ સંતે એક આશ્ચર્યકારી કામ કરી બતાવ્યું છે. દુનિયા પર ઘણા જન્મે છે પણ આવા કામ કોઈકથી થાય છે. સાધુ તો ઘણા બને છે પણ આવું ભાગ્ય કોક કરી શકે છે. ભારતની રાષ્ટ્રભાષા હિન્દી હોવા છતાં આજ દિન સુધી દેશભરમાં કોઈ નથી કરી શક્યું આવું કામ. શું કે આવો મોટો ગ્રંથ કોઈ રચી શક્યું નથી હિન્દી ભાષામાં. એવો મોટો વિશાળ કાય 98,389 ઉપરાંત દોહા ચોપાઈનો હિન્દી ભાષામાં પદ્યાત્મક ગ્રંથ શ્રી આધારાનંદ સ્વામીએ બનાવી દીધો તે કેવડું મોટું આશ્ચર્ય છે. વળી આ ગ્રંથની વિશેષતા એ છે કે મહાકાવ્યના લક્ષણ અનુસાર તેમાં જે કાંઈ હોવું જોઈએ તે બધા જ ગુણો આ શ્રી હરિચરિતામૃત સાગર ગ્રંથમાં સહજપણે જોવા મળે છે. આપ હરિભક્તો ન જાણતા હો, મહાકાવ્યના લક્ષણો છે કે આવું જેમાં બધું જ હોય એને મહાકાવ્ય કહેવાય. આ હરિચરિતામૃત સાગર મહાકાવ્ય છે, એમાં મહાકાવ્યને લગતા તમામ લક્ષણો છે એમ વિદ્વાનો માને છે. તદઉપરાંત સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતોને અતિ આનંદ થાય તેવી બાબત એ છે કે જીવાત્માના આત્યંતિક કલ્યાણને માટે જે જે સામગ્રીની જરૂર છે તે તમામ બાબત આ ગ્રંથમાંથી મળી રહે છે. બધું જ મળી રહેશે. અમુક ખોરાક એવા હોય છે કે એમાં સંપૂર્ણ વિટામિન હોય, શરીરને જોતા તમામ પોષક તત્વ એમાંથી મળી રહે, એમ આત્માને ભગવાનનો અનુભવ અખંડ રહે એના માટેના જે કંઈ પોષક તત્વો જોઈએ તે આધ્યાત્મિક પોષણ આ એક જ ગ્રંથમાંથી સંપૂર્ણપણે પ્રાપ્ત થાય એવો આ અનુપમ ગ્રંથ છે. શ્રીહરિએ મોક્ષ માટે ચાર બાબત બતાવી છે મધ્ય પ્રકરણના 35મા વચનામૃતમાં. એક, ધર્મમાં રહેવું. પ્રથમથી જ આ નિષ્ઠા, ધર્મનિષ્ઠા સૌએ મજબૂત કરવી જોઈએ એમ લોયાના 9માં કહ્યું છે. આ ધર્મનિષ્ઠા એક. બીજી, ભગવાનના સ્વરૂપની ઉપાસના કરવી. આ કલ્યાણની માટે બીજી જરૂરિયાત ઉપાસના કરવી. ત્રીજી જરૂરિયાત, ભગવાનના અવતાર ચરિત્રનું શ્રવણ કીર્તન કરવું. આત્યંતિક કલ્યાણની આ ત્રીજી જરૂરિયાત છે. અને ચોથી જરૂરિયાત, ભગવાનનું નામ સ્મરણ અખંડ કર્યા કરવું. જે તમને બધાને કાઉન્ટિંગ મશીન આપીને જપ જપે વળગાડી દીધા છે, ચાલુ જ રાખજો. બધા ભાભલાઓ જીભ નવરી ન રહેવા દેશો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, મહારાજ મહારાજ મહારાજ, સભાડિયાવાળા દાદાને વંદન, વલભીપુલના લખમણ દાદાને વંદન, ખોપાળાના મૈયાદાદાને વંદન, અહીં બેઠેલા બધા બાપાઓને વંદન, કેટલીક એવી બહેનો છે જેને લાખો વંદન, કે જેના આત્મામાંથી અખંડ સ્વામિનારાયણ 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 ચાલુ જ છે. ચાલુ રાખો. ચાલુ રાખ્યા જેવું કામ છે. બંધ ન થવા દેશો. ઘડી કંઈ બંધ થઈ જાય તો પસ્તાવો કરજો, પ્રભુ પાસે માફી માગજો અને ફરી વાર સ્ટાર્ટ કરી દેજો. હે મહારાજ, હે વાલા, હે પ્રાણ, હે દયાળુ, હે નાથ, હું આપને ક્યારેય ન ભૂલું, ક્ષણ પણ ન ભૂલું. બસ મનુષ્ય જન્મ ધરીને આ ચાર બાબત જ કરવા જેવી છે. ધર્મમાં રહેવું, ભગવાનના સ્વરૂપની ધ્યાન ઉપાસના કરવી, ભગવાનના ચરિત્રનું શ્રવણ કીર્તન કરવું અને ભગવાનનું અખંડ નામ સ્મરણ કરવું. એ ચાર વાના જીવના અતિશય કલ્યાણને અર્થે છે. હાવ ચોખ્ખું પાંતિયા પાડીને આપણી આગળ રજૂ કર્યું. આ ગ્રંથમાં સર્વોપરી શ્રીહરિની નાનામાં નાની લીલાનું પણ વિગતે ચિત્રણ કર્યું છે. જ્યાં જે કોઈ સંતો ભક્તોનો પ્રસંગ આવે ત્યાં તેના નામ તથા ગુણો કે કાર્યનો પણ સ્વામી છૂટથી ઉલ્લેખ કરતા રહ્યા છે, સંકોચથી નહીં વિસ્તારથી ઉલ્લેખ કરતા રહ્યા છે. તે ભક્તના નામો લખવામાં થાક્યા નથી, એના ગુણો લખવામાં થાક્યા નથી, એની વિશેષતા એના કાર્યો લખવામાં સ્વામીએ આળસ નથી કરી. સ્વામીનો હાથ કે કલમ નથી થાક્યા, સાય ખૂટવા નથી દીધી. વળી પ્રસંગોપાત સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતાનો પણ સ્પષ્ટ પુરાવો આપતા રહ્યા છે. ધન્ય આધારણ સ્વામીને, સ્વામી આવી મહેનત કરીને આવો ગ્રંથ ન લખ્યો હોત તો હું ને તમે આ સાંભળવા વાંચવા ક્યાંથી પામત, બોલો ક્યાંથી પામત. માટે આધાન સ્વામીને ખૂબ વંદન કરો. સ્વામીનો સામે ફોટો છે, હું એ ભાગ્યશાળી છું કે મારી સામે સ્વામી બેઠા બેઠા ગ્રંથ લખે છે. બેઠા બેઠા ગ્રંથ લખે છે. સુંદર મજાનો સફેદ હાર સ્વામીએ પહેર્યો છે અને સ્વામીના ખોળામાં પગ ઉપર પાટિયું છે, કાગળ છે, કલમ છે, પડખે સાઈનો ખડિયો છે અને સ્વામી સહેજ નમીને મહારાજના ચરિત્રનું આલેખન કરી રહ્યા છે અને એવી સ્વામીની છબી મારી સામે છે અને હું એમનો લખેલો ગ્રંથ વાંચું છું. કેટલા બધા મારા મોટા ભાગ અને તમારા બધાના કેટલા મોટા ભાગ કે જ્યાં મહારાજ 500 પરમહંસને ભક્તો સાથે અનેકવાર પધાર્યા, જે ઉતાવળીમાં અનેકવાર નાયા, જ્યાં રજે રજ પ્રસાદીની છે એવા તીર્થધામ કુંડળમાં, મહારાજના નિજ મંદિરમાં, મહારાજની સામે સંતો ભક્તોની સભામાં આવો અનુપમ ગ્રંથનો સ્વાદ આપણે ભોગવીશું. અને અહીંથી ઇન્ટરનેટમાં મોબાઈલમાં જતો આ પ્રવાહ, એમાં ભક્તો ઘેરે બેઠા બેઠા નાશે અને પાવન થશે, ભાગ્યશાળી હશે. એ કોઈને આ કથા ગંગાનો લાભ અનુપલબ્ધ નથી, સૌ કોઈને ઘેરે ઉપલબ્ધ છે. આજની આધુનિક વિજ્ઞાનની દેનથી આ કથા ગંગા પોતાની પથારીમાં આવે છે, બાથરૂમમાં આવે. લાભ લેવો હોય એ લઈ શકે, ચાલુ ગાડીએ સાંભળી શકાય, ચાલુ પૂજાએ આ કથાનું પાન થઈ શકે એવી ભગવાનની કૃપા છે. આટલી આટલી પુરુષોત્તમે આપણું કલ્યાણ થાય એવી વ્યવસ્થાઓ આપી છે, મનુષ્ય જન્મ આપ્યો છે અને આ બધી સુવિધાઓ આપી છે. માટે આ કળિયુગ છે એ પણ આપણા માટે તો કલ્યાણકારી થઈ ગયો છે. આજથી ઘણા વર્ષે પહેલાં આવી કોઈ સુવિધા નહોતી, આજ તો કેટલી બધી પ્રભુએ સુવિધાઓ આપી છે. માટે કળિયુગમાં કરોડો માણસો નારાયણ પરાયણ થશે એવું જે ભવિષ્ય ભખાયું છે ગ્રંથોમાં, એ ખરેખર આજે સત્ય થયું દેખાય છે. સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટ્ય પછી તો પૃથ્વી ઉપર સર્વ ક્ષેત્રે ઉન્નતિ હિ ઉન્નતિ છે. આજ માણસ તમે જુઓ ને તો દેહે દિન પ્રતિદિન રૂપાળા બનતા જાય છે આજના માણસો, અને 2000 10000 વર્ષ પહેલાંના માણસો જુઓ તો હાવ કદરૂપા, બુદ્ધિ વિનાના, અભણ એવા હતા. આજ માણસ શરીરે પણ બહુ રૂપાળા દેખાય છે, બુદ્ધિ પણ વધતી જાય છે. શાસ્ત્રના અભ્યાસ અને આજની જે કાંઈ આ અનુપમ સંશોધનની ખોળ જે કરેલી છે એ, અને દિન પ્રતિદિન પહેલાં અવતારો આવ્યા, પછી અવતારોમાં મોટા મોટા આવ્યા, મોટા અવતારો, પછી સર્વે અવતારના અવતારી પુરુષોત્તમ આવ્યા. કેમ જે હવે સમાજ અવતારીને સમજે એવો થયો છે એમ જાણીને સુપ્રીમ ગોડ પૂર્ણ પુરુષોત્તમ પોતે પધાર્યા અને એમણે બીજા જે એના એવા પહેલાં થયેલા ગ્રંથો એનો આધાર લઈ સુંદર સર્વોપરીપણાનું જ્ઞાન એ આપે એવા ગ્રંથો લખાવ્યા, અને સાથોસાથ ધરતી ઉપર ઘણું બધું વિજ્ઞાન, ઘણું બધું શિક્ષણ, ઘણું બધું સંશોધન વધ્યું, એ પણ પૂર્ણ પુરુષોત્તમ સર્વા અવતારીને સમજી શકાય એને માટે ઉપયોગી થઈ રહ્યું છે, નીવડ્યું છે. નહીંતર મહારાજનું સર્વોપરીપણું સમજવું કઠણ છે. એક જણાએ પ્રશ્ન કર્યો હતો કે આટલા બધા અવતાર આવ્યા પછી અવતારી કેમ આવ્યા, પહેલેથી કેમ ન આવ્યા? પહેલાં પ્રજા જ હાવ જંગલી હતી, સામાન્ય વાતે સમજી શકે નહીં, તો આવા મોટા અવતારી પુરુષોત્તમ નારાયણને એ ક્યાંથી સમજી શકે? માટે પુરાણો, શાસ્ત્રો, અનેક કલ્યાણને અર્થે ભગવાનને આત્મા માયાના જ્ઞાનને અર્થે ગ્રંથો રચાયા, એના ઉપર ટીકાઓ થઈ, ઘણું બધું આધ્યાત્મિક જ્ઞાન પણ સંશોધાયું, કલ્યાણને માટે ટૂંકી ને સરળ પદ્ધતિઓ પણ મોટા મોટા ધર્મગ્રંથોના લેખક મહાપુરુષો, સત્પુરુષો, અનુભવી પુરુષોએ બતાવી અને બહુ સરળ કરી મૂક્યું. અને એવા સરળ કલ્યાણના યુગમાં તમારો ને મારો જન્મ થયો, ભગવાને અવતાર આપ્યો લ્યો, અને એમાં આવો યોગ આપ્યો. જુઓ મહારાજની આપણા ઉપર કેટલી કૃપા છે, અને આટલું આટલું શ્રીજી મહારાજે આપણને આપ્યું, તેમ છતાંય જે પાપ કરતા રહેશે, ભગવાનની મોટા સાધુની મરજીમાં નહીં જીવે ને આજ્ઞાઓ લોપ્યા જ કરશે, એને બહુ પસ્તાવાનું રહે, બહુ પસ્તાવાનું રહે. આટલી ભગવાનની કૃપા છે, આટલી સાનુકૂળતા છે, આટલી મહારાજ હરપલ મદદ કરે છે, સાધુ સંતો પણ આપણું ન બગડે એના માટે ચિંતિત રહીને માંદા પડી જાય છે, આપણું આટલું ધ્યાન રાખે છે, છતાંય આપણે આપણા કલ્યાણ માટે ઇન્દ્રિયો અંતકરણને કાબુ રાખીને ભગવાનને ગમે, સંતો ભક્તોને ગમે એવા નિર્માની થઈ જીવતા નથી, એ કેટલી બધી ખેદની વાત છે. તમે વિચાર કરો એ કેટલું ખેદજનક છે. આપણને આપણું કલ્યાણ બગડતું જોઈને, મોટા પુરુષોને જેટલો પસ્તાવો થાય છે આપણું કલ્યાણ બગડતું જોઈને, એટલો આપણને ખુદને નથી થતો, એ પણ શરમજનક બાબત છે. ખેર, આ જન્મે જો ભગવાન નહીં મેળવો, આટલી આટલી સુવિધા ને સગવડતા ને મદદ મળવા છતાંય પરમાત્માની આજ્ઞા પાળીને નિર્વાસની નહીં થાવ ને ભગવાનને નહીં પામો, તો પછી કોઈ જન્મમાં આશા ન રાખતા, કામમાં જ ગયા સમજી લેજો, ચૂક્યા એટલે પૂરું. માટે ચેતી જાજો, ચેતી જાજો, પછી પસ્તાવાનો કોઈ અર્થ જ નથી. માથું પછાડીને રોશો તોય એનો કોઈ મિનિંગ નથી. કેટલી મહારાજની દયા, બસ સંતોની દયા, ભક્તોની આટલી આટલી મહેનત. આજે સંતો ભક્તોને વચને કેટલા માણા પોતાના કરોડો રૂપિયા વાપરી નાખે છે, તન મન ધનથી. આપણે જેમ કહીએ એમ ભગવાનને અર્થે, સંતો ભક્તોને અર્થે લોકો તૈયાર હોય છે. આ તો બધી શ્રીહરિની જ કૃપા છે. આટલી કૃપા પામીને પણ આપણે મહારાજની ઈચ્છા મુજબ અખંડ એના સ્વરૂપમાં વૃત્તિ ન રાખીએ, મહારાજની જે આપણી પાસે અપેક્ષા છે કે તમે મૂર્તિરૂપી માળામાં વિરામ લ્યો છો, લ્યો લ્યો, એ અપેક્ષા આપણે પૂરીએ નહીં અને આપણા માનેલા દિંડકને ઝાંક્યા કરીએ, કેટલી બધી આ પ્રમાદી વાત છે. વિચાર કરો જો જરા શાંતિથી. તેમજ મહારાજે જ્યાં જ્યાં ઉપદેશ વચનો કહ્યા હોય તેનું સૂક્ષ્મતાથી પૂજ્ય આધારાનંદ સ્વામીએ વિવરણ કર્યું છે, અને ભજન સ્મરણનું પણ વારંવાર પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તેથી આ મહાગ્રંથ મુમુક્ષુ આત્માઓ માટે અમૃતનો મહાસાગર છે. પીવો પીવો જીવાત્માઓ, પીવો અમૃત પીવો. જેમ શિયાળામાં રોજ પાકના લાડુનું ભોજન કરનાર પરિપુષ્ટ બને છે, એને પછીના 10 મહિના શરીરમાં શક્તિની તાણ ન પડે, ઉનાળાની ગરમી સહી લઈ બધું ખમી ખાય. કેમ જે શિયાળામાં પાકના લાડુ જીમ્યો હોય ને એ સંપૂર્ણ તંદુરસ્ત બની ગયો હોય. તેમજ જીવની માસમાં આ સંતે પીરસેલું આ અમૃત જે કોઈ નિયમિતપણે પીતા રહેશે, નિયમિતપણે હવે હવારે આપણે આ લોટે લોટા પીવું છે. ગામડે ગામડે શહેરે વિદેશે દેશે જે કોઈ વસતા હોય એણે હવને આનો લાકડીઓ પ્રચાર કરીને લાભ લેવડાવવો, આંગળી સીંધાનું પૂન છે, સમજ્યા? કર્ણ મરીને સ્વર્ગમાં ગયો પણ ખાવા ન મળ્યું, મૂઝાણો. દેવોને પૂછ્યું, મને હોનાનો મેલ રહેવા આપ્યો, હોનાનો પલંગને સત્ર, પણ ખાવું હું? તો તમે અન્નદાન નથી આપ્યું. આપ્યું હોય મળે, હોનાનું દાન નર્યું કર્યું છે, ત્યાં હોનાનો બંગલો ને હોનાનો પલંગ ને હોનાનું સંડાસ, હોનાનું બધું મળ્યું, પણ હોનું ખવાયશ? અન્નદાન કર્યું હોત તો અન્ન મળે, પણ કે મને પેટમાં બહુ બળેશ, બહુ પેટમાં બળેશ, માટે કાંઈક ખાવા આપો. તો પણ તમે કોઈને દીધું નથી ને તમને કેવી રીતે મળે? પણ મને પેટમાં બહુ બળેશ, કાંઈક શાંતિ થાય એવું કરી દો. ત્યારે દેવોએ કહ્યું કે એકવાર તમે છે ને હોનાનું દાન દેતા હતા, એ વખતે કોઈ અન્ન ભૂખ્યો માણસ આવ્યો અને તમને કહ્યું કે મને અન્ન દો, ત્યારે તમે કહ્યું કે આ તો હોનું મળેશ. અન્ન તો હામે સદાવ્રત દેવાય છે. પહેલાં માણસે પૂછ્યું ક્યાં? તો કે પણે સદાવ્રત મળે છે, એ ભાઈ ભૂખ્યાને જમાડે છે, અન્ન આપે છે, પણે જા. એમ તમે આંગળી છીંધી હતી માટે એ આંગળી તમારા મોઢામાં મૂકો. એમ કે હા, તમારી ભૂખ મટી જશે, અંતર બળતું બંધ થઈ જશે. એટલે કર્ણએ એ આંગળી મોઢામાં મૂકી તો આંગળીમાંથી અમૃતનો સ્વાદ આવ્યો, પેટ બળતું બંધ થઈ ગયું, શાંતિ થઈ ગઈ, ભૂખ મટી ગઈ. આંગળી સીંધ્યાનું પૂન આ કહેવત આના ઉપરથી પડી કે આંગળી સીંધ્યાનું પૂન છે. માટે આજ અમે તમને આજ્ઞા કરીએ છીએ કે ઇન્ટરનેટ મોબાઈલ દ્વારા અનેકને આ કથા સાંભળવાની પ્રેરણા આપો, નિયમો આપો અને લાઈવ કથા સાંભળતા કરી મૂકો, તો માણસો સાંભળે અને લાભ લે તો એનું જરૂર રૂડું થાય. વળી કોઈ પણ ટાઈમે પોતાનું ઇન્ટરનેટ ખોલી અને એમાંથી આ ફાઇલ લોકો સાંભળી શકે છે. કોઈ પણ ટાઈમે દુનિયામાં કોઈ પણ ખૂણે આ કથા એને રોજ પ્રાપ્ત થાય એવી આજની આ વૈજ્ઞાનિક વ્યવસ્થા છે. તો આપણે એને આ વાત કરવી. લ્યો નિયમ, તમને આ નિયમ આપું છું, એમને રોજ કથા સંભળાવવાનો નિયમ દેજો. તમે નિયમ દેજો એવું હું તમને નિયમ દઉં છું. આ સંતે પીરસેલું આ અમૃત જે કોઈ નિયમિતપણે પીતા રહેશે તે આત્માઓ અવશ્ય આત્યંતિક કલ્યાણના અધિકારી દિવ્ય ભવ્ય બની જશે. હવે સૌથી વિશેષ વંદન સાથે ધન્યવાદ દેવા ઘટે છે આ મહાગ્રંથના અનુવાદક શ્રી પરમ પૂજ્ય શાસ્ત્રી જ્ઞાનપ્રકાશદાસજી સ્વામીશ્રીને, કેમ જે આટલી મોટી ઉંમરે પણ એમણે આ મહાકાય ગ્રંથનો શબ્દશ અનુવાદ કરવાની હિંમત કરી તે મહાસાગરમાંથી મોતી વીણી લાવવા તુલ્ય છે. તળિયે જઈને જો તેઓએ ગુજરાતી ભાષામાં અનુવાદ ન કર્યો હોત તો મૂળ હિન્દી ભાષાના આ ગ્રંથનો આપણે આટલો આસ્વાદ ન માણી શકત. માટે સંપ્રદાયના આ મૂર્ધન્ય વિદ્વાન સંતે આ અનુવાદ કરીને સંપ્રદાયની એક બહુ મોટી સેવા કરી છે. તેમજ આ ગ્રંથના પ્રકાશક પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીએ પણ આ આખા ગ્રંથનું પ્રકાશન કરવાનું નિર્ધાર્યું છે, તે સત્સંગ ઉપર ઘણો મોટો ઉપકાર કર્યો છે. આ બંને ઉદાર દિલના સંતોએ આવી જહેમત ઉઠાવી છે ત્યારે આપણે સૌ તેમના ઋણી તથા આભારી છીએ. આ બંને સંતો દ્વારા હજુ પણ સંપ્રદાયની આવી મોક્ષોપયોગી સેવા વધુ ને વધુ થતી રહે એવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના. આ તૈયાર થયેલ શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથનો જેવો વધુ ને વધુ પ્રચાર પ્રસાર કરશે, તેમણે પણ સત્સંગની સારી સેવા કરી ગણાશે. લિખિત અને સ્વામી જ્ઞાનજીવનદાસ કુંડળના ભાવથી જય સ્વામિનારાયણ. હવે પ્રકાશકીય શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીનું પ્રકાશકીય વાંચું છું. સર્વાવતારી પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય અદિવ્ય અને દિવ્યાતિદિવ્ય દિવ્યાદિવ્ય ચરિત્રથી ભરપૂર શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથ ચરિત્ર ગ્રંથોમાં અદ્ભુત અને અનુપમ છે. મહારાજના દિવ્ય ચરિત્રો છે અને ઘણા અદિવ્ય કહેતા પ્રાકૃત જણાતા હોય એવા. આમ તો મહારાજની બધી જ ક્રિયા અને મૂર્તિ મનુષ્યરૂપ હોય તોય દિવ્ય દિવ્ય અને દિવ્ય જ છે. તેમ છતાંય અમુક ચરિત્ર એવા હોય કે જેમાં સહજ ચમત્કૃતિ હોય એટલે આપણને ભગવાનપણાનો નિશ્ચય થાય, માટે એવા ચરિત્રને દિવ્ય કહેવાય. અમુક ચરિત્ર એવા હોય કે એમાં આપણને મનુષ્યપણાનો ભાવ આવી જાય, ભગવાનમાં લોભ કામ ઈર્ષા રાગ દ્વેષ દોષો દેખાઈ આવે, તો એને અદિવ્ય ચરિત્ર કહેવાય. અને ઘણા દિવ્યા દિવ્ય એટલે ભેગા હોય. આવા ચરિત્રોથી ભરપૂર આ ગ્રંથ છે, અદ્ભુત અનુપમ છે. સદ્ગુરુ શ્રી સિદ્ધાનંદ સ્વામી ઉર્ફે આધારાનંદ સ્વામીએ વર્ષો સુધી શ્રીહરિની સાથે રહીને જે ચરિત્રોને પ્રત્યક્ષ અનુભવ્યા હતા તથા પોતાના ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીના મુખથી જે સાંભળ્યા હતા તે બધાને અત્યંત લાગણી પ્રધાન એકાંતિક ભક્તિભાવથી આ ગ્રંથમાં સાક્ષાત વર્ણવ્યા છે, સત્યપણે વર્ણવ્યા છે. આ સદગ્રંથને સત્સંગમાં બ્રહ્મનિષ્ઠ સંતોએ અને એકાંતિક ભક્તજનોએ અપ્રકાશિત સ્થિતિમાં પણ ખૂબ જ વાંચ્યો છે, ખૂબ જ સાંભળ્યો છે, તે સર્વને વિદિત છે. મારા પૂજ્યપાદ ગુરુશ્રીની ઈચ્છાથી શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીના ગુરુ સ્વામી હરિપ્રિયદાસજી હતા, બહુ પવિત્ર સન્નિષ્ઠ ગઢપુરના આ સંત હતા. એવા મારા ગુરુશ્રીની ઈચ્છાથી તેમજ આશીર્વાદથી તથા સન્નિષ્ઠ સ્નેહી શાસ્ત્રી જ્ઞાનપ્રકાશદાસજી અને સંત હરિભક્તોના સાહ સહકારથી આ ગ્રંથના પ્રકાશનનું સદભાગ્ય મને પહેલેથી મળ્યું છે. સન 1970-71માં સર્વપ્રથમ સંક્ષિપ્ત ગુજરાતી અનુવાદનું પ્રકાશન બે ભાગમાં જ્યારે અમે વારાણસી કાશીમાં રહ્યા હતા ત્યારે કરવાનું થયું. તે સમયની વિષમ સ્થિતિમાં પણ શ્રી હરિની કૃપાથી એ પ્રકાશનને સત્સંગમાં ઘણો સારો આવકાર મળ્યો. તે પ્રકાશન અપ્રાપ્ય થયું અને સત્સંગમાં તેની ઘણી જ માંગ હતી, તેથી ફરીને દ્વિતીય પ્રકાશન સન 1995માં 5 ભાગમાં કર્યું, જે આજે પણ દેશમાં તથા વિદેશમાં વસતા સત્સંગીઓમાં પણ અત્યંત આદરતાથી કથા પારણમાં વંચાય છે. વિશેષમાં જે આ ગ્રંથના પૂર 5 અને 6 અનુપલબ્ધ હતા તે હાલ શ્રીહરિની અપાર કૃપાથી અને સંતોના પ્રયત્નથી મળી આવ્યા છે. તે માટે વડતાલના શાસ્ત્રી નવતમ પ્રકાશદાસજી તથા શાસ્ત્રી કુંડળના બ્રહ્મપ્રકાશદાસજી વગેરે સંતોને ધન્યવાદ ઘટે છે, કારણ કે આ સંતોએ અક્ષરભવન અને સાધુ સમાજના પુસ્તકાલયના બધા જ પુસ્તકોને વૈજ્ઞાનિક પદ્ધતિથી સુરક્ષિત કર્યા છે. આપણા સંતોને મોકલ્યા હતા ત્યાં લાઇબ્રેરી હારી કરવાને આ બધા ગ્રંથોનું સ્કેન કરવા. એમાં કાઢી નાખેલો એક પુસ્તકોનો જથ્થો પડ્યો હતો એક ઓરડામાં, એ ઓરડો કોઈ વર્ષોથી ખોલેલો નહીં, આપણા સાધુ એ ખોલ્યો ને એમાંથી હમું નમું કરતા એક પોટલામાંથી શ્યામચરણદાસજી સ્વામીના હાથમાં 2 પુસ્તક પ્રથમ આવ્યા. એણે બ્રહ્મસ્વામીને બતાવ્યા, એણે મને ફોન કર્યો કે વર્ષોથી અપ્રાપ્ત જે 5મું 6ઠું પૂર હતું, આખો સંપ્રદાય ખોળતો મળતું નહોતું, એ 2 પૂર મળી ગયા. મને બહુ આનંદ થયો. મેં સૌ પ્રથમ જાણ ગાંધીનગર કરો. શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી અને જ્ઞાનપ્રકાશદાસજી સ્વામી આ ગ્રંથ માટે પોતાના જીવનનો ઘણો ભાગ આપ્યો છે, એમને આમાં બહુ રસ છે. અને મંદિરના તે વખતના વહીવટકર્તા શાસ્ત્રી શ્રી નવતમ પ્રકાશદાસજી સ્વામીને જાણ કરો અને એમના દ્વારા શિરડી ગાંધીનગર મોકલાવો. એમને આ શિરડી મળી અને અત્યંત ઉત્સાહ થયો. ખંડિત ગ્રંથ હવે અખંડિત રૂપમાં પ્રાપ્ત થયો એટલે એને સંપૂર્ણ પ્રકાશિત કરવાનો એમને જે ઉમળકો હતો તે એકદમ વધી ગયો અને એના ફળ સ્વરૂપે આખો સત્સંગ આ ગ્રંથને આજે ગુજરાતીમાં પ્રાપ્ત કરી ચૂક્યા છે અને હિન્દી ભાષામાં પણ દિવાળીએ આખે આખો ગ્રંથ કુંડળ તીર્થધામ દ્વારા સત્સંગને પ્રાપ્ત થઈ જશે. વૈજ્ઞાનિક પદ્ધતિથી સુરક્ષિત કર્યા છે પુસ્તકો અને આ સંતોએ સંપૂર્ણ મૂળ ગ્રંથને કોમ્પ્યુટરમાં સ્કેન કર્યો હોવાથી ગ્રંથનો શબ્દશ સંપૂર્ણ ગુજરાતી અનુવાદ અનેક સંતો અને સત્સંગી ભાઈઓ તેમજ સત્સંગના મહાન કથાકાર સંત સ્વામી જ્ઞાનજીવનદાસજીના સહકારથી શાસ્ત્રી જ્ઞાનપ્રકાશદાસજીએ પોતાની 70 વર્ષની ઉંમરે શરૂ કરેલ છે અનુવાદ, અને 1 થી 3 પૂર્ણ અનુવાદ પૂરો કરીને આ પહેલો ભાગ સત્સંગ સમક્ષ રજૂ કરેલ છે, અને સંપૂર્ણ ગ્રંથ 10 ભાગમાં પ્રકાશિત થશે. પ્રત્યેક પૂરમાં જે લીલા ચરિત્રો આવે છે તેના ચિત્રો કુંડલધામના સંતોએ તૈયાર કરાવેલ છે, અર્થાત આ ગ્રંથના પ્રકાશનમાં અનેક સંત હરિભક્તોનો સાહ સહકાર મળેલ છે, જેથી સૌ કોઈ આ પુણ્ય કાર્યના ભાગીદાર છે. શુભમ અસ્તુ, કલ્યાણમ અસ્તુ. શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી, ગાંધીનગર. આ પ્રાસંગિકમ વાંચ્યું મેં અને પ્રકાશકીય વાંચ્યું, હવે સંપાદકીય વાંચું છું. શાસ્ત્રી જ્ઞાનપ્રકાશદાસજીનું લખાણ. યદ ઇહાસ્તિ તદ અન્યત્ર, યન નેહાસ્તિ ન તત્ ક્વચિત. આ મહાભારતનો સુંદર એક શ્લોકનો ભાગ છે. એનું ગુજરાતી એમ છે, યદ ઇહાસ્તિ તદ અન્યત્ર, જે આ મહાભારત ગ્રંથમાં છે તે જ બીજે છે. યન નેહાસ્તિ ન તત ક્વચિત, આ મહાભારતમાં જે નથી તે ક્યાંય નથી, એમ આ ગ્રંથને સ્વામી ઉપમાવે છે કે જે હરિચરિતામૃત સાગરમાં છે તે બીજે છે, જે આમાં નથી તે ક્યાંય નથી, એવો આ સંપ્રદાયનો અમૂલ્ય ગ્રંથ છે. મહાભારતની બાબતમાં વિદ્વાનોમાં એવી વાત પ્રચલિત છે કે ભારતીય સાહિત્ય 1, ધર્મ ઇતિહાસ 2, સંસ્કૃતિ કે કોઈ પણ વિદ્યાશાખામાં જે કોઈ ઉત્કૃષ્ટ વસ્તુ દેખાય 3, તેમાં ઉત્તમતા અનુભવાય તો તે બધું કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ વિરચિત મહાભારતમાંથી પ્રગટેલું અને પ્રસરેલું હશે. અને જે નહીં હોય તે મહાભારતમાં નહીં હોય, જગતમાં જે નથી સાહિત્યોમાં તે મહાભારતમાં નથી. તેમજ કવિ બાણભટ્ટના વૈદુષ્ય અંગે પણ એવું જ કહેવાય છે કે બાણસૃષ્ટમ જગત સર્વમ, પાદ ભેઠે બાણસૃષ્ટમ, એક છે બાણસૃષ્ટમ અને બીજું બાણસિષ્ટમ, એટલે બાણે ઉત્પન્ન કરેલું, બાણ એટલે કવિ, કવિ બાણ, એણે ઉત્પન્ન કરેલું અથવા તો બાણનું એઠું આખું જગત ખાય છે, એવું એ કવિને ગૌરવ મળ્યું છે. જેમ બ્રહ્માનંદ સ્વામીને ગૌરવ મળ્યું, સ્વામિનારાયણ સંપ્રદાયમાં કવિઓ ઘણા, સમજ્યા, એમાં બ્રહ્માનંદ સ્વામી તો સૂર્ય સમાન કહેવાય, એના સમાન કવિ કોઈ નહીં. બાણના પરવર્તી સાહિત્ય જગતમાં, પરવર્તી એટલે બાણ ભટ્ટ આ જગતમાં થયા પછીના જે કોઈ સાહિત્ય સ્રષ્ટાઓ થયા એમાં કાવ્યશાસ્ત્રના લક્ષણ ગ્રંથોમાં જેની વિપુલ પ્રમાણમાં વિચારણા કરવામાં આવી છે તેવા એક તો રસ, કાવ્યમાં રસ બહુ વર્ણવ્યા છે, 9 રસ, પછી અલંકાર, પછી વૃત્તિ એની લેખન શૈલી, પછી રીતિ, પછી લક્ષણ, ગુણ અને નિર્દોષતા વગેરેની વિશેષતા, શ્રેષ્ઠતા કે કલ્પના, કલ્પના વૈશિષ્ટ એટલે કલ્પની જે વિશેષતા, તથા વસ્તુ વિન્યાસની ચમત્કારિકતા એટલે વસ્તુનું જે પ્રતિપાદન કરવું એની જે ચમત્કારિતા દેખાય તે બધું બાણના બુદ્ધિવૈભવનો જ કોઈ એક અંશ હશે એમ માનવું પડશે. પરિવર્તી સાહિત્યમાં જે આ બધું વિશેષ દેખાય છે તે બાણમાંથી આવ્યું હશે એમ કહેવાય છે. આ 2 દ્રષ્ટાંત દીધા, વેદવ્યાસનું અને બાણનું. ભગવાન વેદવ્યાસ અને કવિરાજ બાણની બાબતમાં કહેવાતી અભિયુક્તિઓની જેમ જ કહી શકાય કે આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિ સ્વામિનારાયણના અવતારનો ઉદ્દેશ, એક મહારાજના અવતારનો ઉદ્દેશ, તેમના ચરિત્રો, સત્સંગનો પાયો, ઉપાસના, સમજણ, વર્તન, સંતોના જીવન, હરિભક્તોના ગામ, નામ અને નિવાસ, વ્યક્તિગત તેઓની વિશેષતા, પ્રાદેશિક વિશેષતા, તે દેશની જે વિશેષતા હોય પ્રદેશની, તે ભારતનું ભૂગોળ, ભારત તે દિવસે કેવડો હતો, આજ કેવડો છે વગેરે પરિમાપ, તીર્થોની વિશેષતા, ભારતીય તીર્થો ક્યાં ક્યાં છે ને તેની શું વિશેષતા છે તે, અને તે તીર્થો ઉપર યુગનો પ્રભાવ, યુગે કરીને તીર્થોમાં જે પરિવર્તન કે ક્ષીણતા કે ઉત્તેજતા આવી, તે દેશની પ્રાશાસનિક સ્થિતિ, એટલે તે વખતે દેશમાં શું રાજકીય બાબતો હતી, ઉથલપાથલ કે સ્થિતિ, તે જનસાધારણનું જીવન કેવું હતું, આવા અસંખ્ય વિષયો ઉપર જે કાંઈ પણ કહેવાય છે તે બધું સદગુરુ સિદ્ધાનંદ સ્વામી ઉર્ફે આધારાનંદ સ્વામીએ શ્રી હરિચરિત્રામૃત સાગર નામના આ વિશાળ ગ્રંથમાં ખૂબ જ સૂક્ષ્મ દ્રષ્ટિથી વર્ણવ્યું છે. આ બધું જ અત્યાર સુધી આ ગ્રંથ સંક્ષિપ્ત રૂપે સત્સંગમાં પ્રસિદ્ધિ પામ્યો છે સાર રૂપે, પણ હવે સ્વામી જેટલો ગ્રંથ લખી શક્યા છે તે બધો પ્રાપ્ત થયો છે. એટલે બે ભાગ મળી ગયા ને, એટલે સંતો અને હરિભક્તોની સંપૂર્ણ ગ્રંથને વાંચવા સાંભળવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે. એટલે સૌની માંગણીથી અને સ્વામિનારાયણ સાહિત્ય પ્રકાશન મંદિરના પ્રણેતા શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામીની અદમ્ય ઉત્સાહપૂર્ણ પ્રેરણાથી મૂળ ગ્રંથનો પ્રતિપદ એટલે કે શબ્દે શબ્દનો અનુવાદ કરવા પ્રેરાયો છું. તે પણ પામસુ લભ્યે ફલે લોભાત ઉદબાહુરી વામન, આ કવિ કાલિદાસનું વાક્ય છે કે જેમ ઠીંગણો માણા ઊંચે ફળ હોય એ લેવા ઠેકડો મારે, હાથમાં આવે નહીં એની જેવી દશા હોય એવી દશા શાસ્ત્રી સ્વામી કે મારી છે. કવિ કુલ ગુરુના વચનની જેમ મારા આ પ્રયત્નને હું બાલ પ્રયત્ન માનું છું, એમ કે આ થઈ શકે એવું નહીં તો પણ મેં હિંમત કરી છે આખા ગ્રંથનું ભાષાંતર કરવાની. તેમાં જે કાંઈ ઉત્તમતા હશે તે ઈષ્ટદેવ શ્રીહરિ, મારા ગુરુજનો, વડીલો, સનિષ્ઠ સંતો અને હરિભક્તની કૃપાનું પરિણામ હશે. મારા જે કાંઈ આમાં હારવું હશે કે આખું પૂરું થશે એની કૃપા, અને જે કાંઈ ઉણપ હશે તે મારી વાર્ધક્યજન્ય કમજોરીને લીધે હશે, ગઢપણની કમજોરીનું કારણ. તો આપ સૌ ભગવાન નિષ્ઠ સંતો અને હરિભક્તો રાજી રહેશો. પ્રસ્તુત હરિચરિતામૃત સાગરના પ્રથમ પુસ્તકના લેસર કમ્પોઝરનું કામ અમારા ગાંધીનગર ગુરુકુલના સંત શાસ્ત્રી રામકૃષ્ણ અને શાસ્ત્રી અક્ષર પ્રકાશદાસજીએ કર્યું છે. મૂળ ગ્રંથના હિન્દી ઉદ્ધરણોનું કામ સદગુરુ સ્વામી જ્ઞાનજીવનદાસજી કુંડળના શિષ્ય સંતોએ કર્યું છે. આમાં જે મૂળ ગ્રંથની કડીઓ બેઠી મૂકી છે ને એનું ઉદ્ધરણ આપણા સાધુએ કર્યું છે. અને ગ્રંથના પ્રથમ પ્રૂફનું વાંચન હરેક ગુજરાતી પ્રકાશનની જેમ શ્રી હરિના કૃપાપાત્ર પરમ ભક્ત ચંદ્રકાંતભાઈ મોહનલાલ પાઠકે કર્યું છે. પ્રથમ પ્રૂફ રેડિંગ કરે ને, સંશોધન કરે ને, આ ભાગનું એણે કર્યું છે. એટલે આ ગ્રંથમાં સેવા આપનારા ઉપરયુક્ત સહુ સંત હરિભક્તોના ઉપર શ્રી હરિનો અને સત્સંગનો સંપૂર્ણ રાજીપો રહે એવી તેમના શ્રીચરણોમાં પ્રાર્થના સાથે તે સહુનો હું આભાર માનું છું. લિખિત અને શાસ્ત્રી જ્ઞાન પ્રકાશદાસજી. આવી રીતે આપણે આજે પ્રાસંગિકમ, પ્રકાશકીયકમ અને સંપાદકીય વાંચ્યું. હવે કાલે સદગુરુ આધાન સ્વામીનું ટૂંકમાં જીવન આપણે જોશું અને પછી ગ્રંથમાં પ્રવેશ કરીશું. આ ગ્રંથ વંચાય છે એમાં આપણને જે કાંઈ ભગવાન જોડાવવામાં બળ દ્યોતક વાંક્યો આવે તેને હવે નોટ કરજો. આપણા હૃદયને સ્પર્શતું, આપણને લાગુ પડતું પોતપોતાની નોટમાં ઉધારી લેજો. એને દિવસમાં એક બે વાર વાંચીને વાગોળીને પોતાની કસરો ટાળજો અને ભગવાનમાં હેત વધારજો. આપણે ભગવાનને પામી જવું છે. એક જ વાત, આપણે ભગવાનને પકડી લેવા છે, આપણે ભગવાનને જ અનુભવવા છે, આપણે ધામમાં ભગવાનની સેવામાં પહોંચવું છે. એમાં આડું આવતું બધું જ ત્યજી દેવું છે. ન છૂટતું હોય એટલું ધ્યાનમાં લઈ એ કઈ રીતે છૂટે એનો દાખલો કરજો. સહજાનંદ સ્વામી મહારાજ.